સમાધિ તંત્રમાં શ્લોક 3 ઉપર સ્વર્ણપુરી માં પ્રવચન શ્રી સમાધિ તંત્ર ઉપરના સ્વર્ણ પ્રવચન નંબર 107
નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયુર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ સુમરિસ્તારાય
સમાધિ તંત્ર પહેલો નિયમ ત્રીજો પેરેગ્રાફ છે. જો સુપ્તાદી અવસ્થામાં પણ આત્મદર્શન હોય તો જાગ્રત અવસ્થાની જેમ તેમાં પણ આત્માને સુપ્તાદીનો કથન કેવી રીતે ઘટે કે છે કે જે આત્મા છે સર્વજ્ઞ પરમેશ્વરે તીર્થંકરે જે જોયો એ અંદર આત્મા તદ્દન શુદ્ધ નિર્મળાનંદ છે એવું જેને રાગથી અને પરથી ભીન પડી અને જેને આત્મદર્શન થયું છે સમ્યક દર્શન થયું છે એટલે કે રાગના વિકલ્પથી ભીન પડી ચાહે તો દયાદાન વ્રત ભક્તિના તપનો આદિ વિકલ્પ હો પણ એ રાગ છે એનાથી ભીન પડીને ભગવાન આત્મા અભેદ રત્નત્રયને જે આશ્રય કરીને પ્રગટ કરે છે આત્માનો આશ્રય કરીને અભેદ રત્નત્રય પ્રગટ કરે છે એટલે કે આત્મા પૂર્ણ આનંદ અને પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એની સન્મુખ થઈને નીત રાગ અને પર્યાયથી વિમુખ થઈને જેની વાત જે સમ્યક દર્શન અંદર થયું સમ્યક જ્ઞાન થયું અને સ્વરૂપની સ્થિરતાનો અંશ પણ થયો કે છે એવા જીવને સૂતો હોય નિંદ્રામાં હોય જરીક ઉન્મત અવસ્થા પણ સહેજ હોય રાગની જરીક અવસ્થા હોય એવી છતાં પણ આત્મદર્શન હોય છતાં ત્યાં આત્માનું સમ્યક દર્શન છે તો કે છે કે એવી અવસ્થાની જેમ તેના આત્માને ઊંઘનો ઉન્મત્તનો કેવી રીતે ઘટે એમ કે છે શું કે છે સમ્યક દ્રષ્ટિ જીવને જાગ્રત અવસ્થામાં તો ઠીક પણ જાગૃતિ અવસ્થાની જેમ એને ઊંઘની અવસ્થા હોય નિંદ્રાની અવસ્થા હોય ઉન્મત્તની અવસ્થા હોય એમાં એને આત્મદર્શન કેમ ઘટે અથવા એને ઊંઘમાં તેમ કેમ ઘટે એમ કે છે જેની વાત છે ભાઈ મિત્રાંગ માર્ગ બહુ સૂક્ષ્મ છે કે છે કે એને ઊંઘમાં નિંદ્રામાં ઉન્મત્તપણામાં એને ઉન્મત્તપણું ઊંઘપણું કેમ ઘટે એમ કે છે સમજાય છે કાંઈ જ્યારે એને જાગ્રત અવસ્થાની જેમ એને ઊંઘની અવસ્થામાં પણ આત્મદર્શન કહો તો એને ઊંઘપણું ઘટે કેમ એમ કે છે સમજાય છે કાંઈ હે શિષ્યનો પ્રશ્ન છે ભાઈ આ તો વિતરાગ માર્ગ જીણો બહુ છે અત્યારે સંન્યક દર્શન એટલે શું એની વાતો મળે. આ પૂજા કરો, ભક્તિ કરો, જાત્રા કરો, વ્રત પાલન તપ કરો, એ ધર્મ એમ અજ્ઞાન મનાયું છે ને માન્યું છે, એ વિતરાગ માર્ગમાં એ નથી. વિતરાગ જિનેન્દ્ર દેવ પરમેશ્વર સર્વજ્ઞ પ્રભુ એમ કહે છે કે એને જયારે રાગ થી રાગ છે વિકલ્પ હો હમણાં એ વાત થઈ ભાઈ થોડી પહેલા કે પરમાત્મા પ્રકાશમાં ગુરુચંદ્રમાં આદિમાં ઘણે ઠેકાને ભેદાભેદ રત્ન તરીકે મુખ્ય કારણ છે આવે છે અને એ શુભ રાગ નો કરતા છે મિથ્યા દ્રષ્ટિ છે એમ આવે છે. હમણાં કહ્યું ને ભાઈ સમજાણું કઈ, ત્યારે એ લોકો એમાંથી કહે છે કે એ શુભ રાગ એ ભેદ રત્નત્રય નથી, રતનચંદન આવ્યું નથી પેલા એમ નથી ભાઈ. એ શુભ રાગ જે છે દયા દાન વ્રત ભક્તિ પૂજાનો એ રાગ નો કરતા થઈને થાય એ બિદાવિદ રત્ન ત્રય વાળાને નથી. ભેદ એને ભેદ રાગ છે ખરો, અભેદ સ્વરૂપની દ્રષ્ટિ છે આનંદની, એનું જ્ઞાન છે અને એની રમણતા છે, પણ પૂરી નથી એટલે રાગ છે ખરો. ભેડી એ રાગને ભેદ રત્ન તરીકે કહીને મોક્ષનું કારણ છે આરોપથી કહ્યું અને સ્વભાવની દ્રષ્ટિને જ્ઞાન છે યથાર્થ મોક્ષનું કારણ છે એમ કહ્યું. પણ એથી પુણ્યનો રાગ ભેદ રત્ન તે રાગ નથી પુણ્ય નથી એમ નહીં હે, છે રાગ પણ રાગનું કરતું તો નથી. વારી વાત બહુ ઝીણો મારો બાપા, જન્મ મરણ ને ચાવવાનો ઉપાય વિતરાગનો એ આખી જાત જુદી છે. અરે 84 ના અવતારમાં દુઃખી થઈ રખડે છે, 4 ગતિમાં દુઃખી છે, હોય શેઠ પૈસા વાળી દુઃખી મોટા વૈભવ ના મોટા વૈભવ જોવો તો એમને ગીરી સાગર હે, મોટા રાજા જેવા વૈભવ છે ને ગીરી એ ધૂળ ના વૈભવ નહી, એ આત્મામાં એ નથી. એનું લક્ષ કરે તો પણ રાગ થાય એવો એ વૈભવ છે. હા દુઃખ થાય આત્મા સિવાય. મન વચન ને કાયા ને શ્વાસ છે ને એથી માંડીને પરદ્રે બધા દુઃખનું નિમિત્ત છે. રાગ થાય અંદર એ પણ દુઃખનું કારણ છે. કારણ એ દુઃખ રૂપ જ છે. અહીંયા તો સંન્યક દ્રષ્ટિ જીવને જાગ્રત અવસ્થાની જેમ નિંદ્રા અવસ્થામાં અને ઉન્મત્ત અવસ્થામાં જો તમે એને સંકીર્તિ આત્મદર્શી કહો તો એ ઊંઘમાં છે ને ઉન્મત્તમાં છે એમ નહીં કહી શકાય. એમ એને કેમ કહો તમે? એ સમજાય છે શેઠ ખરીને કે સુષુપ્તાદી અવસ્થામાં પણ ઊંઘમાં અને ઉન્મત પણ ઉજરી હોય રાગાદી એને આત્મદર્શન હોય તો જાગ્રત અવસ્થાની જેમ તેમાં પણ આત્માને સુષુપ્ત ઊંઘમાં છે ઉન્મતમાં છે એનું કથન કઈ રીતે ઘટે? શ્રીનો પ્રશ્ન સમજાય છે ભાઈ? ભગવાન આત્મા પોતાના ઘરે આવ્યો જે પુણ્યને પાપના રાગમાં એના ફળમાં જે અટક્યો છો, આ હું છું, એ મિથ્યા દ્રષ્ટિ છે, એ સંકિતિ નહીં, એ જૈન નહીં. જેને પુણ્યને પાપના ભાવ અને એના ફળ તરીકે અનુકૂળ પ્રતિકૂળ સંયોગો એમાં જેનું લક્ષ છે ને એ મને મારા છે, એ તો મિથ્યા દ્રષ્ટિ, જૈન નહીં, એને વિતરાગ માર્ગ ની ખબર નથી. સમજાવું કાય, જે દુઃખના નિમિત્તો પર દવાઓ દુગઈ, આ ગજબ વાત છે ને. પરદરીમાં આમાં મન વચન ને કાયા કર્મ બધું આવે છે. એમાં લક્ષ્મી પાયરી છોકરા કુટુંબ હે દેવગુરુ ને સાચો, એ બધા પરદરીમાં આવે છે ભાઈ. અને પરદ્રવ ને લક્ષ્મી તો રાગ જ થાય. એટલે પરદ્રવ છે એ દુઃખનું રાગનું કહો કે દુઃખનું નિમિત્ત છે. વિકરાગ મારજ અને પ્રભુ આત્મા અંદર અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ થી ભરેલું પ્રભુ છે, એનું જેને અંતર ભાન સુખનું કારણ એ છે, એની સુખની દશા આનંદની સ્વાદની ઉત્પન્ન થઈ છે. એ જીવને માટે તમે જાગ્રત અવસ્થામાં, અનિંદ્રામાં, અણુમત્પણમાં તમે એને આત્મદર્શન છે એમ કહો ભલે, પણ એ સુષુપ્ત અવસ્થામાં પણ છે તો એ સુષુપ્ત અવસ્થા જ એને ન કહેવાય, એમ શિષ્યનો પ્રશ્ન છે. સમજાવું કાય, વારી આપો. જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ વિતરાગ નારગભાઈ કે છે એને ઊંઘી નિંદ્રામાં છે એમ કેમ કહો એને? તમે કહો છો કે તો આત્માનું ભાન ને જાગ્રત છે અંદર. સમજાવું કાય, તો એવી જેવી રાગની ઉન્મત્તા જેવી દેખાય એવી અવસ્થા એની છે, એને એ અવસ્થા એની એના નથી એમ કહો. તેમાં પણ આત્માને સુખ તો સુવું, નિંદ્રા ઉન્મત્તપણું, અપ્રબુદ્ધપણું, વિશેષ જ્ઞાનનો વિકાસ ત્યાં રહેતો નથી નિંદ્રામાં. સમજાવું કાય, એવું કથન કઈ રીતે ઘટે માટે તે પણ અયોગ્ય છે. શિષ્ય કે છો નિંદ્રામાં એને આત્મસમ્યક દર્શન રહે, આત્માનું ભાન અંદર રહે, અને એને તમે કહો કે એને આત્મદર્શન અસમ્યક છે, છે નિંદ્રામાં સુષુપ્ત છે, એને જાગ્રત આત્મા છે એમ તમે કહો. સમજાવું કાય, અજાગ્રત દશામાં જાગ્રત આત્મા છે એમ તમે કહો એમ કે છે. સમજાય છે કાય? એ અયોગ છે મહારાજ. શિષ્ય કે છો સમાધાન, ત્યાં ઇન્દ્રિયોને વિષયમાં નિંદ્રાને લીધે પ્રતિબદ્ધ છે. ઊંઘમાં આ પાંચ ઇન્દ્રિયોનો જે વિષય છે એનો એમાં અભાવ છે, જે નિંદ્રાને લીધે પ્રતિબદ્ધ છે. એના પાંચ વિષયો જણાય નિંદ્રામાં એમ નથી, પણ ત્યાં આત્મદર્શનનો પ્રતિબંધ નથી. કેવો ખુલાસો કહે છે. પાંચે ઇન્દ્રિયના વિષયો તરફનું લક્ષ નથી નિંદ્રામાં, માટે પાંચ ઇન્દ્રિયના વિષયનો નિરોધ પ્રતિબદ્ધ છે. પણ તે કાળમાં ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ આનંદનો નાદ પ્રભુ એવું જે સમ્યક દર્શન થયું છે, એવું જે જ્ઞાન થયું છે, એ જાગૃત છે. આવો મારો ભાઈ બધા એ કે તમને વ્રત પાવવા, અપવા કરવા, જાત્રા કરવી, એ સેલું હતું ના મારી નોંધ હું કરી નાખ્યું કે એક દરો અરે બાપુ ભાઈ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા નો પંથ વિતરાગ છે અને વિતરાગ ભાવે ધર્મ થાય. રાગ એ તો રાગ ક્રિયા છે બધી. આ તો શિષ્યનો એ પ્રશ્ન હતો કે એને જાગ્રત અવસ્થાની જેમ એને નિંદ્રાની અવસ્થામાં પણ આત્મદર્શન છે તો એને નિંદ્રાની અવસ્થા જ ન કહેવાય. આત્મા જાગૃત છે અને અહીં નિંદ્રામાં છે, બે વાત રીત મેળ ખાય. વાત સમજાય છે કે મારી વાત ભાઈ તું કહે છે પ્રભુ એક વાર સાંભળને પ્રભુ. અંદરનો જે સમ્યક દર્શનનો વિષય એ આત્મા જે છે એ તો જણાય ગયો, જાણ્યો છે ત્યાંથી, એને ત્યાં પ્રતિબદ્ધ કરનાર કોઈ રહ્યું નથી. શું કીધું? નિંદ્રાના કાળમાં અને ઉન્મત્ત અવસ્થા જેવી કાળની દશામાં અને નિંદ્રામાં ઇન્દ્રિયનો વિષય જે છે એનું ત્યાં રૂકાવું થઈ ગયું છે, એનો ત્યાં પ્રતિબદ્ધ છે. પણ ભગવાન આત્મા જે સમ્યક દર્શનનો વિષય છે એને રોકનાર કોઈ ત્યાં છે નહીં. રુધિરભાઈ આવી વાતો છે. ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનના પ્રકાશનો પ્રભુ પૂંચ આત્મા તો છે, જ્ઞાન પ્રકાશનો પૂંજ છે, આનંદનો સાગર છે. એવું સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાનમાં એનો વિષય થઈને જે જણાનું સ્વસંવેદન થયું એ જ્ઞાન સમ્યક દર્શન થયું, જાણીએલી ચીજ આવી છે એમ પ્રતીત થઈ, એને સુષુપ્તમાં એને પ્રતિબદ્ધ કરનાર કોઈ છે નહીં. યદુરભાઈ હે એને નિંદ્રાના પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રતિબદ્ધ થઈ ગયા, પટકી ગયા. પણ અંદર જે વિષય સમ્યક દર્શને વિષય દીધો કયો છે અને સ્વસંવેદને જે આત્માનું જ્ઞાન કર્યું છે એને પ્રતિબદ્ધ કરનાર તો છે ને એમાં. હું સમજાણું કાંઈ શું આવો મારે ક્યાં આવો ઉપદેશ કેવો આશા છે. ભાઈ કલકત્તામાં પૈસા મળે પણ આ મળે એવું નથી, ત્યાં નથી મળતા, રાતે નમતા મળે છે. પૈસા ધૂળમાં પૈસા પૈસા રહી ગયા એની પાસે આવે છે, એની પર્યાયમાં આત્માની પર્યાયમાં પૈસા આવે છે. એ વસ્તુનો આવ્યા એ છે માની મને આવ્યા નમતા એની પર્યાયમાં આવી. અહીં તો એની પર્યાયમાં આત્મા આવ્યો એની વાત ચાલે છે. જેની પર્યાયમાં અવસ્થામાં આત્મા આવ્યો, આત્મા સમીપ આવ્યો, જે દૂર હતો એ સમીપ આવ્યો, એનો વિષય તો તે કાળે પણ એના વિષયને રોકનાર કોઈ છે? સમજાણું કાંઈ રજભાઈ? ત્યાં ઇન્દ્રિયોને સ્વ વિષયમાં નિંદ્રાને લીધે પ્રતિબદ્ધ છે. ઇન્દ્રિયોનો વિષય છે એ તો પર છે, એ નિંદ્રામાં એનો પ્રતિબંધ છે, પર વિષય ન હોય ત્યાં. પરંતુ ત્યાં આત્મદર્શનનો પ્રતિબંધ નથી. ગજબ વાત છે ને, ભગવાન આત્મા સમ્યક દર્શનમાં જે પ્રતીતમાં આવ્યો છે, સમ્યક સ્વસંવેદનમાં જે જ્ઞાન સ્વભાવનું સ્વથી પ્રત્યક્ષ વેદન થયું છે, એને કોઈ રોકનાર નિંદ્રાની અંદર નથી. ભારે વાત ભાઈ છે. જેઠાભાઈ, ત્યાં આત્મદર્શનનો પ્રતિબંધ નથી. જ્યાં અંદર સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એનો વિષય જે આત્મા એ જાણ્યો, હવે એના વિષયને રોકણ ક્યાં છે ત્યાં? ચિમનભાઈ, આવું બધું કંતરક સંતરકમાં તમારે મુંબઈમાં નહીં આવતું, યાર રખડવાના રસ્તા આવે ત્યાં બધા. શું પરમાત્મા સંતો એ શું ખુલાસા. ભાઈ એક વાર વાત કહી તે સાંભળને ભાઈ. જેવી જાગૃત અવસ્થામાં અને અણઉન્મત અવસ્થામાં અને પ્રબુદ્ધ અવસ્થામાં જેવું આત્માનું દર્શન સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન વર્તે છે ને છે, એવી જ ચીજ એની નિંદ્રામાં અંતિમ દિશામાં છે. અરે ભગવાન, એક વાત સામે ભાઈ, હું જ્યાં પત્તો જ્યાં આત્માનો લીધો એ દર્શનને વિઘન કરનાર નિંદ્રા છે. નિંદ્રા તો પાંચ ઇન્દ્રિયના વિષયને પ્રતિબંધ કર્યું છે, પણ સ્વ વિષયને પ્રતિબંધ કરનાર ત્યાં કોઈ છે નહીં. ગાંધીભાઈ, આચાર્યો પણ ગજબ કામ કર્યા છે ને, ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન રીત. સમજાણું કાંઈ? એટલા શબ્દોમાં તો ગજબ કર્યું છે, પણ વાત એને બેસવી જોઈએ. શિષ્યનો શું પ્રશ્ન હતો કે નિંદ્રા અવસ્થા એને કેવી ન જોઈએ, જો તેને આત્મ જાગૃતિ ત્યાં રહેતી હોય તો એને નિંદ્રા અવસ્થા ન કેવી જોઈએ, એમ શિષ્યનો પ્રશ્ન. બરાબર છે. ત્યારે ગુરુ કહે છે, ભાઈ એક વાર સાંભળ ભાઈ, નિંદ્રાવસ્થાના પાંચ ઇન્દ્રિયના વિષય ત્યાં રોકાણા છે, પણ ભગવાનનું દર્શન જે સંજ્ઞક થયું સ્વસંવેદન જ્ઞાન છે એને રોકનાર ત્યાં કોઈ ઊભું છે? સમજાણું કાંઈ? કોશિશ સમજાય છે ને. મિથ્યાત છે એનો નાશ કર્યો છે એમ કે છે, અને અજ્ઞાનનો નાશ કર્યો છે, અને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન જે એને સ્વ વિષયથી પકડ્યું થી પકડી દીધા. એવો જે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એનો વિષય તો વસ્તુ છે, એ વસ્તુનો વિષય તો એના જ્ઞાનમાં દર્શનમાં વર્તે છે, ઊંઘમાં પણ એ વર્તે છે કે છે. સુજાનમલજી, સમ્યક દર્શન શું ચીજ? બાપુ
અને લોકો આમ માની દે કે મેં શ્રાવક છે એના મુનિ છે, એ વસ્તુ કઈક બીજી છે. પ્રથમમાં પ્રથમ ચારિત્ર ને વિશેષ જ્ઞાનનું મૂળ તો સમ્યક દર્શન છે. હવે સમ્યક દર્શન કેમ થાય એની ખબર ન મળે, અને આ વ્રત ને તપ ને અંગીકાર કર્યા એ મારું ચારિત્ર. હા હા, જૈન શાસન બાપુ એમ નથી. આ એમાં એક શ્લોક આવ્યો છે ભાઈ પરમાર્થ પ્રકાશમાં, કે ગ્રંથની મમતા એ જ્ઞાનીને હોતી નથી. ગ્રંથ શબ્દના બે અર્થ, ગમ શબ્દ પરિગ્રહ અને ગ્રંથ શબ્દે શાસ્ત્રની રચના થવી તે. એનો એને મમતો નથી હોતો. પરમાત્મ પ્રકાશમાં આવે છે, ગ્રંથ શબ્દ આવે છે. આ નિગ્રંથ સ્વરૂપ ભગવાન આત્મા જે છે, રાગ છે, ગાંઠ ને ગ્રંથ છે, એનાથી ભિન્ન ભગવાન આત્મા છે. એવું જે અંતર જ્ઞાન ને સંગત દર્શન થયું, ધર્મની ત્યાંથી શરૂઆત થાય છે. એ ધર્મની શરૂઆતની દશા કે છે કે જાગ્રત ને પ્રબુદ્ધ અવસ્થાના અનુતમામાં તો હોતી હોય છે, પણ નિંદ્રાવસ્થામાં પણ એ દશા એમ જ રહે છે. કેમ કે એને રોકનાર કોણ છે? નિંદ્રાના પાંચ ઇન્દ્રિયના વિષયો રોકાઈ ગયા. હા હા હા, દલીલ તો જો. હે, ઉન્મત જરી અવસ્થામાં જઈ ફીરતા રોકાઈ ગઈ થોડી, પણ એને સ્વસંવેદન જ્ઞાન ને દર્શનમાં જે આત્મા જણાનો અને માન્યો અને અનુભવ્યો, એનું અટકવું ક્યાં ન્યા થયું? એને રોકનાર કોણ છે ત્યાં? પાંચ ઇન્દ્રિયના વિષય વિનાનો જે વિષય, હા હા હા, ગજબ છે ને. જે પાંચ ઇન્દ્રિયનો વિષય છે એ તો શબ્દરૂપ ગણપત, એના વિનાનો સ્વ વિષય, સ્વ ચૈતન મૂર્તિ જેને ધ્યાનમાં વિષય બનાવીને, હા હા હા, સંન્યાસ દર્શન જ્ઞાન થયું છે એને નિંદ્રાવસ્થામાં રોકનાર કોણ છે? કે શેઠ આજે તો કોઈ વખતે જ વાતે સાંભળી નહીં, સાગરમાં એ નથી. સાગરમાં પૈસા છે વૈભવ મોટો, બેસે છે ને પ્રેમ ઘણો ભાઈ. હા પ્રેમ, હા ભગવાન બધું એની ઓલા પ્રમાણે ને. રાધકૃષ્ણ હતા દિલ્હીમાં, એક હતા જેમ પેલા ઉતર્યા હતા ને, અહિંસા મંદિરની એક કરોડપતિ છે, પૈસા ઘણા શૈલી જુદી, આ છે ને શૈલી જુદી. બધાને અમે તો જોયા છે ને ઘણાને, એને બાપુ કેટલાક ને કઈ પૈસા હોય એને વાપરવામાં પણ એનો ધમંડ હોય, અમે આ કરીએ છીએ, અમે આ કરીએ છીએ. અને અમે હોશિયાર છે એમાંથી દસ દસ વીસ વીસ લાખ પેદા અમે વર્ષમાં કરીએ છીએ, એ બધું ધમંડ હોય છે જ્ઞાની. કોણ પેદા કરે બાપા? બુદ્ધિના બારદાને ક્રૂડો પેદા કરે છે, અને બુદ્ધિના ખા હોય એને 2000 રડવા પડે મહિને, પછી એના ઉતરતા હોય છે એ પૈસા. એ કઈ બુદ્ધિથી મળે છે એમ છે? તો પૂર્વના પુણ્યના રજકમો એમાં પડ્યા હોય એ જતન ગૌરવા કારણે એને આ દેખાય આ પૈસા 5-50 લાખ કરોડ 2 કરોડ. સમજાનું કઈ
શાંતિલાલ ખુશાલ ગોવા માંડ્યો ને બે અબજ ને 40 કરોડ આપણો વાણિયા દાસ વાળી બે અબજ 40 કરોડ મરી ગયા બિચારા એની બહુ 8 મહિના થી અસાદ છે ભાઈ શેઠ 2 અબજ 40 કરોડ 40-40 લાખ ના મકાન 8 મહિના થી અસાદ થઈ મીગી તો ગયા એની વો બે અસાદ શું કહેવાય આ તમારે હેમરેજ આ હેમરેજ ને થતવા અસાદ છે 7-8 મહિના થી એમને અસાદ પડી છે બંગલામાં હા 40-40 લાખ નો બંગલો છે 2 અબજ એની 2 ભાણી તો આપણે બ્રહ્મચારી સાંઈ આ છે અત્યારે એની બેન ની દીકરી છોકરો આવ્યો છે કાલે ગયો આ દશા હવે ધૂળ કરી હું કરે ત્યાં એને રૂમ અસાર વિચારવાનો છે એનો જમાઈ એની આપણો મુખ શું છે બોલો રસિક નથી ભાઈ હું દાંતન ને રસિક ધોળ ગયો નથી એનું બોલતો બહુ બોલે છે આપણા એના ભાઈનો દીકરો એને જમાય છે શાંતિલાલ ભાઈ કંપની આવ્યો છે કમાણી નહીં મોટાની ના આપણે ઉતર્યા છે ને હા ત્યાં આવ્યો મારી સાસુ 8 મહિના થી અસાદ છે કે પૈસા કેટલા 2 અબજ 40 કરોડ છે હવે ધૂળ પતા ધૂળ ની ખબર નથી કે મારી પાસે હશે કે નહીં આ તો આત્મ વૈભવ ની અંતર આનંદ નો નાદ જેને સર્વજ્ઞ કહ્યો તે એવા વૈભવ નું જેને પર્યાયમાં એનો સ્વાદ આવ્યો એનું વેદન આવ્યું છે એ જાગતો એ વેદે છે ઊંઘતા વખતે પણ જાગતો વેદે છે એમ કે છે સમજાણું કાંઈ ગરમ ગરમ નડતું નહીં હોય ત્યાં હા હા ભાઈ કરમ બિચારા કોમ ભૂલ મેરી અધિકારી કરમ તો જળ માંથી ધૂળ છે એને ક્યાં ભૂલ કરાવી છે ભૂલ હતી એ તો મેં કરી છે મિથ્યા ભ્રમ જે ભૂલ હતી એ સવારના ભ્રમથી તો ટાળી છે હવે એને રોકનાર કોણ નિંદ્રામાં એમ કે છે ઉન્મત અવસ્થા થઈ અપ્રુવ એટલે બહુ પ્રભુતા પણ વિચિક્ષણતા ઘરની ન હોય જાણ પણ વિશેષ ન હોય પણ એને અંતરમાં જે દ્રષ્ટિને વિકાસ થયો છે એને રોકનાર કોણ છે તે કહો હા હા ભારે આચારની વાત ગજબ વાત માટે તેનો વૃદ્ધિ ઘટે છે શું કે છે કે એ નિંદ્રામાં પણ ભગવાન આત્મા પોતાના સમ્યક દર્શનને જ્ઞાનના વિષયને લક્ષમાં લઈને વેદાય છે માટે તેને વિપરીત ઘટે છે એટલે એ નિંદ્રામાં છે ઉન્મત અવસ્થામાં છે એવું કથન ઘટે છે કે છે સમજાવું કાંઈ મારે ભિન ભિન વાત છે ત્યારે કોની તે વિભનો રૂપ લાગે છે ત્યારે કોની તે વિભનો લાગે છે અક્ષિણ દુષ્વાળા બૈરાગમાં જેણે આ રાગને પોતાનો માન્યો છે એ રાગથી પુનબંધ થાય એ મારા માન્યા છે એ પુનબંધના થોડા ધૂળ આદિ મળે પૈસા આદિ એ મારા માન્યા એવા બૈરાગમાંની વિભ્રમ દેખા છે એ જાગતો એનો વિભ્રમ છે ને નિંદ્રામાં પણ સમજાણું કાંઈ અક્ષિણ તો બૈરાગમાંની કેવા બૈરાગમાંની સર્વસ્થામાં આત્મમાનનાર બાળપણુતે હું યુવાનપણુતે હું વૃદ્ધતે હું મનુષ્યતે હું દેવતે હું નારકીતે હું નિર્ધનતે હું સદંતે હું એવી બધી અવસ્થા મારી પોતાની છે માનનાર એવો મૂંઢજી હું એવા બૈરાગમાંને નિંદ્રામાં કે જાગૃતમાં તેને વિભ્રમ દશા વર્તે છે. સમજાવું કાંઈ, એને ભ્રમણા અજ્ઞાન વર્તે છે. અક્ષીણ દોષ, મિથ્યાત્મા દોષ નથી જેને કાયો. સર્વસ્વમાં આત્મમાનનારની બાળપણથી મારું, યુવાનપણું મારું, સદનપણથી હું, નિર્ધનથી હું, દરિદ્રથી હું, ધનવાનથી હું, મૂર્ખથી હું, પંડિતથી હું, એ બધી અવસ્થાઓ છે. એને પોતાની માને છે. સમજાણું કાંઈ, બાળ કુમારાદી રૂપ અને સુપ્ત ઉન્માતાદી રૂપ સર્વસ્થાને જે આત્મા માને છે. ઊંઘથી મારી, ઉન્મત્તથી હું, એમ જેને માન્યું છે એ બધી અવસ્થામાં એને વિભ્રમ છે, મિથ્યા છે. સમજાવું કાંઈ, એ પ્રબુદ્ધ હોય, જાગ્રત હોય, અણઉન્મત હોય, ઉન્મત ન હોય તો પણ તે મૂર્ખ છે અને બહિરાશમાં છે. કેમ કે પરને પોતાનું માન્યું છે અને સ્વને પોતે ભૂલી ગયો છે. સમજાણું કાંઈ, આ તો સમજાય વાત છે. આ કઈ બહુ ઝીણી એવી નથી. હે, સર્વ અવસ્થાને જે આત્મા માને છે તેવા સ્વભાવવાળાની વિભ્રમ એને હોય. હા હા હા, ભાવાત્મા જરી સ્પષ્ટ કર્યું થોડું. સંસ્કૃત ટીકાકારે પ્રસ્તુત શ્લોકને નીચેના રૂપમાં સમજી બીજો અર્થ કર્યો છે ને ત્રણ. આત્મદર્શી પુરુષોની આત્મા પવિત્ર પૂર્ણાનંદ છો એવી પ્રતીતને અનુભવ થયો, એવા સંકેતી જીવની, એટલે કે આત્મદર્શી, એ આત્મદર્શી થયો. ઇન્દ્રિયના વિષયનું દર્શી એ નહીં. એ રાગ થાય તેનો દર્શી નહીં ખરેખર. આત્મદર્શી પુરુષોની નિંદ્રાવસ્થા કે ઉન્મત અવસ્થા જેની ઘેરસા અંશે દેખાય થોડું, પણ વિભિન્ન હોતી નથી, એને ભ્રમણા હોતી. આ વિભ્રમ મિથ્યાતો તો નથી. આ આ તો સર્વજ્ઞ પરમાત્માની ધર્મકથા છે. આ કંઈક વાર્તા નથી. એક હતો રાજા ને એક હતી રાણી ને. રાણી રિહાણી તો રાજા મનાવા ગયો ને, એવું તો ગરી ગરી હોય છે. આ તો આત્મા રિહાણો છે કેમ ને રિહાણોથી છૂટ્યો કેમ. પોતાનું ભાન નહોતું ત્યારે રિહાણો હતો. એ રાગને પરની અવસ્થાને પોતાની માનતો, એવા જીવને જાગ્રત અવસ્થા હો કે અણુમત અવસ્થા હો, વિભ્રમમાં પડ્યો છે. જે પોતાની ચીજ નથી એને માનીને એમાં પડ્યો છે. હે, આ છત છોકરા મોટું કેટલી ઉપાધિ છે. હે, મારા માન્યાથી વિભ્રમ છે. અને છોકરા રડે છે તો મારે હવે નિવૃત્તિ મળશે, એ ભ્રમણા છે. આ તો દાખલો જેને જે હોય એમ લાગુ કરો ને. આપણો દાખલો ભાઈ મોટા. હા હા, પ્રભુ તારી દશા તો રાગ ને બાયની દશાથી ભિન્ન તારી દશા છે. હા, એ દશાનું જ્યાં દશા વાનનું દશામાં ભાન થયું એને આવી ગમે તે દશા બારમાં હોય પણ એ પોતાની માનતો નથી, એટલે નિંદ્રામાં પણ એ જાગૃત જ છે. અને અજ્ઞાની જાગૃત અવસ્થામાં પણ વિભ્રમમાં પડ્યો છે, સૂતો છે, ઊંઘી ગયો છે. સમજાણું કાંઈ? જે રાગનયન પર ને પોતાનું માને છે દરેક અવસ્થા, નિર્ધંત કહું નિર્ધન છું, સદંત કહું સદંત છું, પણ એ તો જડની દશા. તારે ઘર ક્યાંથી આવી? સદન ને નિર્ધન ક્યાંથી આવ્યો તું? ઊંઘી ગયા છે, ઊંઘી જાય છે, ઊંઘ છે ને આવે છે, નિંદ્ર આવી જાય છે. તેથી ચોપડી લીધી લઈ લીધે ઊંઘી ગયા છે. વાત સાચી ને, અત્યારે ઊંઘવાનું ટાણું છે ને. હા, સાંભળનારા એવા હોય એવું પેલા આઠમી કથમ ભાઈ આવે છે, ટક 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 જોવે શું કે છે. શું કે છે આ? ન સમજે તો એમ કે શું કે છે આ? એવું આવે છે ટક ટક, એની સામે જોવે કે ના ફેરફાર. એ તો શ્રોતા લાયક જ નથી ધર્મને સાંભળવાને. હા, સમજાવું કાંઈ? જેની વાત બાપુ. હા હા હા, કે છે સર્વ અવસ્થાઓમાં આત્મા માનનારની વિભ્રમ રેખા બધા દરેક કાળે એને હોય છે. જાગ્રત હોય, વેપારમાં બેઠો હોય, મોટો વિચક્ષણથી ચોપડાના નામા તપાસતો હોય, સમજાણું? પણ એ વિભ્રમ મૂંડ છે, એ દશામાં પણ મૂંડ છે, એ વિભ્રમ છે, મિથ્યાતી છે. એને જૈન પરમેશ્વર આત્મા કોને કહે છે એની એને ખબર નથી. એનું એને દર્શન મિથ્યા દર્શન છે, સ્વદર્શન નથી, મિથ્યા દર્શન છે. મિથ્યા દર્શન એટલે જે અવસ્થાઓ પરની રાગની પર એ મારી એ બધી મિથ્યા દર્શન છે, મિથ્યા દર્શન એની દશા છે. પછી ભલે સામાયિક કરતો હોય, પોહા કરતો હોય, પરિક્રમણા કરતો હોય અને જાત્રા કરતો હોય, પણ એ બધી દશામાં એ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે એ આત્માના સ્વભાવની જાગ્રત દશાને ભૂલી ગયો છે, અને આ અજાગ્રત અવસ્થા બધી જળની ચૈતન સિવાયની એને જ પોતાની માનીને બેઠો છે. એ બધા કાળમાં એ વિભ્રમમાં જ પડ્યો છે કે છે. ચાહે તો ભગવાનની સ્તુતિમાં હો, પણ એ જાણે છે કે સ્તુતિ તો કરું છે, હું છું. સ્તુતિ છે એ જડની છે પાછા, એ હું કરું છું એવી પરની વિભ્રમ દશા ત્યાં જ એને વર્તે છે. સ્વાહા, પૂજા કરી છે બધું ચોખા ને એ બધી ક્રિયાઓ ચોખા મૂકવાની હું કરું છું, એ તો જળની ક્રિયા છે. અને એ પણ જળની ક્રિયા છે, એ અવસ્થા એ પણ એ અવસ્થા મારી છે ને હું કરું છું એવી માનતા વાળાને તે વખતે વિભ્રમ મિથ્યા વર્તે છે. સમજાવું કાંઈ? પરની બચવાનો કાળ હોય ને પૂછી ત્યાં પહોંચ્યો ને બચાવ્યું એને, એટલે મારાથી બચ્યો અને મેં હાથ આમ કર્યો એટલે બચી ગયો. એ હાથની ક્રિયા જડની અને બોલો બચ્યો ક્રિયા એની તું એની એની એને મેં બચાવ્યો એવી માનતા એ દશામાં પણ મિથ્યા દ્રષ્ટિ બ્રહ્મા પડ્યો છે. અને ધર્માત્મા નિંદ્રામાં નિંદ્રામાં પીડ્યો હોય. હા હા હા, ધોની ને તો બહુ અલ્પ નિંદ્રા હોય છે, અલ્પ બહુ અલ્પ, એ પોણી સેકન્ડ ની અંદર. સાચા મુનિ ની વાત છે. સંત જેને ભગવાન કે મુનિ, એને તો પાછલી રાત્રિમાં જરી પોણી સેકન્ડ નિંદ્ર આવે, જગ્યા આનંદમાં આવે, હોળી એવી પાછલી રાત્રિ થોડી આવે. પણ સંકિતિઓ ગ્રસ્તાશ્રમ હોય તેને ભરી પાંચ સાત કલાક નિંદ્રા આવે. પણ ઇન્દ્રાના કાળમાં એ જાગ્રત છે એમ કે છે. અને અજ્ઞાની જાગ્રત કાળમાં પણ બ્રહ્મા વિબ્રહ્મા પીડ્યો છે. સમજાણું કઈ? જેના મિથ્યાતાથી દોષો ક્ષીણ થયા નથી, જોયું બ્રહ્મણા ગઈ નથી એની, કે વાણી રાગ કુંજ શરીર વાણી એ મારા નથી, મારી ચીજ તો આનંદમય ને જ્ઞાનમય છે. એવું જેને અજ્ઞાનીને ભાન નથી, ભલે જૈન નામ ધરાવતો હોય તો પણ તેના મિથ્યાતાથી દોષ ગયા નથી. આ સમજાણું કાંઈ? તેવાની થી નિંદ્રા અવસ્થા ને જાગ્રત અવસ્થા થી સર્વ અવસ્થાઓ વિભિન્ન છે. શૈલી જોઈને કઈ સમય સામથી બીજી શૈલી એનું સ્પષ્ટીકરણ કર્યું, બાકી છે તો એ શૈલી. જે આત્મદર્શી જોયું એને રાગ હોય, લડાઈનો રાગ હોય, વિષયનો રાગ હોય, તો પણ તે તો આત્મદર્શી છે. સમજાણું કઈ? કેમ કે રાગ ને પોતાની અવસ્થા છે ને મારી છે માનતો નથી. આ એને તો હું જાણું છું એવી પણ વ્યવહાર છે. હું મને જાણું છું એ રીતે ભાઈ અંતરાત્મા ને નિંદ્રાવસ્થામાં પણ આ દશા હોય છે. સમજાણું કઈ? દાખલો આપ્યો છે ને મોક્ષ માર્ગ પ્રકાશ, કે નોકર છે એ શેઠનું કામ કરે અને ભૂલે પણ એમ કે અમને વ્યાજ ભરવા પડે છે. મુંબઈમાં જુઓ ને આઠ વાગે ભરે તેઓ આનું ખતવાય, આ દિનો આજ પછી કરે થોડા દિનનું ખતવાય, પૈસા પૈસા ભરે એ આ તો દાખલો. તો એ પૈસા ભરવા આવ્યો હોય તોડાને કે નોકર અમારે પણ પૈસા ભરવા પણ માટે આઠ પહેલા હોય તો આજનીમાં ખતવાશે, નહીં તો અમારે પણ નહીં ખતવાય. એને અમારે કહે પણ અંદરમાં કેમ જાણે છે કે અમારું નથી કહે. એના લાભ ને ટોટાનો ધણી તો ફેર છે. હે ભાઈ સાહેબ એમ કે અમારે આમ છે, અમારે પણ આમ કરવું પડે છે, અમારે આમ કર્યું. ભાઈ તું લાવ્યો 9 વાગે આજના તિથિમાં ખતવીશ નહીં ખતવાય, અમારે પણ એ તિથિ ના ખતવું તો અમારે પૈસા ભરવા પડે છે એમ બોલે પણ અંદરમાં ગાય નો. દાખલા પછી મોક્ષ માં પ્રકાશ નો સમયસરમાં આવ્યો છે. આત્મદર્શી અંતરાત્મા છે, અંતરાત્મા એટલે આત્માનો જાણનાર ને માનનાર, એટલે કે આત્માદર્શી એટલે શુદ્ધ ચૈતન્ય ઘન વસ્તુ, એનું જેને અંતરમાં ભાન થયું છે, રાગને પરથી જેને ભેદ જ્ઞાન વર્તે છે, એ ભેદના નિંદ્રા અવસ્થામાં પણ રહે છે એમ કે છે. ઇન્દ્રિયોના વિષય રોકાઈ ગયા પણ એનો સ્વ વિષય છે ને રોકનારું કોઈ ત્યાં છે નહીં. જો આત્માની સ્થિતિ, અરે આવું મનુષ્યનું એમાં વાસ્તવિક વિતરાગ પરમાત્મા કોને દર્શન કે છે, કોને સંકેત કે છે, કોને મિથ્યાત એની કાંઈ ખબર ન મળે, એ જીવન ઢોર જેવા જીવન છે. પછી ભલે કરોડોપતિ ને અબજોપતિ હોય પશુ જેવા અવતાર છે. અરે દુનિયા વખાણ કરી લો. આત્મદર્શી અંતરાત્મા છે તેને સુપ્તાદી અવસ્થા વિભ્રમ નથી, ઊંઘ ને ઉન્મત અવસ્થાથી મિથ્યાત નથી, ભ્રમણા ત્યાં નથી. આ તો જાગ્રતાદી અવસ્થા તો વિભ્રમરૂપ કેમ જ હોય, ન જ હોય. ખુલાસો બધા કે કારણ કે આત્મ સ્વરૂપના દ્રઢતર અભ્યાસના કારણે. આત્મ સ્વભાવ શુદ્ધ ચૈતન્ય ઘન ભગવાન એનો દ્રઢતર અભ્યાસ કર્યો રાગથી બિન પાડીને. આ અભ્યાસ આ સંસારના અભ્યાસ નથી કરતા. બીએન એલએલબી ના પૂછડા વગર એમને એલએલબી ના વકીલ થાય છે ને એમ એ આ ડાક્ટર બધા અજ્ઞાન કુજ્ઞાન છે બધા. સમજાણું કાંઈ? આ તો આત્મ સ્વરૂપનો અભ્યાસ. વિકલ્પ રાગ માત્ર થી ભીન મારી છે જેવું દ્રઢતર અભ્યાસના સંસ્કાર અંદર પીડ્યા છે. એ સંસ્કારને નિંદ્રા પણ રોકી શકે. ઉન્મત અવસ્થા પણ એને રોકી શકે. કારણ કે આત્મ સ્વરૂપના દ્રઢતર અભ્યાસના કારણે તેનું જ્ઞાન અવસ્થા તે અવસ્થાઓમાં આત્મ સ્વરૂપથી ચૂક થતું નથી. સમ્યક દ્રષ્ટિ જીવને ધર્મની જેને શરૂઆત અંતરથી થઈ ગઈ છે, રાગથી ને શરીરથી ભિન્ન એવું ભાન થયું છે અને એનો દ્રઢતર સંસ્કારને અભ્યાસ થઈ ગયો છે અંદર, એને નિંદ્રા અવસ્થામાં પણ એના જ્ઞાનથી ચૂક થતું નથી. હવે તારે નથી આ નાકનું ગળું થતું જરૂર હાલે કરી શું કહી નાકનું હે નસકોરા બોલે નસકોરા બોલે ભૂતો હોય તો નસકોરા બોલે સંભળાય છે. સંસ્કૃતિને નસકોરા બોલે પણ એ જાગૃત અંદર જાગૃત છે. કેમ કે ભેદ જ્ઞાન સિંહ છે એ ચાલે પણ એ વર્તે છે, કરવું પડતું નથી કઈ. કેટલાક તો ચાલી ચાલી વર્ષ થયા ને તે દૃઢ રૂઢ રૂઢ થઈ ગયું એટલે જણા ને એમ થઈ ગઈ. તો આપણે સાંભળીએ તો એ તો આપણે છે ભ્રમ છે બધું જ્ઞાન છે. નવી પર્યાય વખતે નવું શું છે એને સાંભળવાની જેને દરકાર નથી. સમજાણું કાંઈ? સાંભળવું આવ્યા વિના રહે નહીં અને સાંભળનારની દશા કેનાર ઉપર બરાબર જોયા જ કરે એ દશા હોય. ગણધર જેવા પણ ચાર જ્ઞાન નહીં સૌ ગુરુધર સાંભળવા બે પછી ધ્યાન બીજા રાખે. હા વિકલ્પ છે ત્યાં સુધી આમ ધ્યાન રાખે નથી, હાથમાં આવે તો અંદર ઉતરી જાય. હે મુનિ છે ને સાચા મુનિને થતું હાથમાં અને વિશેષ કહીએ છે કે સાતમા આવ્યો ત્યારે શું વાત એને એના હાથમાં વખતે ખ્યાલ નહોતો પણ છતાંય સંધિ કરી નાખે છે. શું કહ્યું હું જાણો? સાતમા છઠ્ઠા ગુણ સ્થાનમાં મુનિ વિકલ્પમાં છે એટલું લક્ષ્ય ભગવાન કે છે. લક્ષ લખે તો છે તો તરત અપ્રમ દશા સાચા મુનિ ને એની દશા કહીએ. આ તો બધા અત્યારે તો સમજવા જેવી વાતો છે. મુનિ તો એને કહીએ કે આમ ત્રણ કષાયનો નાશ થયો છે નિંદ્રા પણ એક પોણી સેકન્ડ ની જ હોય, એક સેકન્ડ ની નિંદ્રા આવે તો એક મુનિ પણ રહેતું નથી. અને આ તો કે આ તો માણસો હોય જી માને છે ને બધા, આ બધા સાધુ છે ને બધા આચાર છે ને ઉપાધ્યાય છે, જોડે નથી. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ કઈ માર્ગ ની રીત જુદી છે કે છે. હા હા, એ નિંદ્રામાં અને કોઈ ભાષા એવી નીકળી ગઈ અત્યુક્તાની હોય તેની સ્વરૂપ થી શું થતો નથી. હા હા, ઇન્દ્રિયોની શિથિલતા અને રોગાદિવશ કદાચિત તેને ઉન્મત્તા પણ આવી જાય. ઇન્દ્રિયોની શિથિલતા થઈ ગઈ અને રોગાદિવશ તેને ઉન્મત્તા થઈ જાય, તો પણ તેના આત્માનુભવ રૂપ સંસ્કાર છૂટતા નથી. હા હા હા, જેને ભ્રમણા કાળી છે ને નિભ્રમ અભ્રમ દશા જેને પ્રગટ કરી છે. રાત ને દી એની ધારા તો પરથી ભીન જ વર્તે છે, પછી ઊંઘમાં હો કે જાગૃત માં હો. આ ચીજ ની કિંમત નથી લોકોની. બહાર નો આ ત્યાગ કર્યો, આ કર્યું, આ કર્યું, જે આત્મા પર ત્યાગ ગ્રહણ છે જ નહીં. પરના ગ્રહણ ત્યાગ થી તો શૂન્ય છે. એને છે કે પરના ગ્રહણ ત્યાગ વાળો એ આ ધર્મી નહીં સાધુ. મારી વાત બાપુ વિગતારી મેળ થાય એવું નથી. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો માર્ગ દુનિયાની હારે ત્યારે મેળ ખાય એવું નથી કે છે. તો પણ તેના આત્માનુભવ રૂપ સંસ્કાર છૂટતા નથી, બરાબર કાયમ જ રહે છે. સ્વજી આત્મા તેનું વેદન જે જ્ઞાનમાં જ્ઞાનનું અને પ્રતીતિ જે સંકેતમાં એ તો એની કાયમ રહે છે. અજ્ઞાની બહિરાત્માને બાળ કુમાર એટલે યુવાન આદિ સુપ્ત ઉન્મત્ત સૂતોને મગજ ફેર થઈ જાય. સર્વસ્તાવમાં દેહાધ્યાસ આત્મબુદ્ધિ હોવાથી તેની બધી ક્રિયાઓ વિભ્રમ મિથ્યા છે. ને અંતરાત્માને નિરંતર જ્ઞાન ચેતનાનું પરિણામ હોવાથી સ્પષ્ટ બહુ સારું કહ્યું છે છોટા ભાઈ. અંતરાત્માને તો જ્ઞાન ચેતનાનું તો પરિણામ છે, પરિણામ છે અને પરિણામને રોકે કોણ? રાગની તીવ્રતા હોય તો પણ જ્ઞાનના સંવેદની જ્ઞાનના પરિણામને રોકે કોણ? હા હા, અને જળની અવસ્થા પણ અનેક પ્રકારની હોય શરીરમાં ઇન્દ્રિયમાં, એમાં આત્માની જાગૃત દોષાને રૂપે કોણ? હા હા, દરિયામાં જયારે ભરતી આવતી હોય ત્યારે ભલે 108-110 ડિગ્રી નો તડકો હોય તો એ ભરતીને રૂકી શકે? ભરતી સમજે છે બાળ. દરિયાના મધમાંથી જયારે ઉછળે દરિયો એને બાયમાં 108-110 ડિગ્રી નો તડકો એ રૂકી નહીં શકે. તેમ તેને ઓટનો કાવ હોય, દરિયાનો ઓટનો કાવ, ત્યારે 50 ઇંચ નો વરસાદ અને નદીઓ હજારો ચારેકોર થી અંદર પડે, તે ઊંટને કાળે એ બહારની ચીજ ભરતી લાવે આઘાત નથી કરી. સમજાણું કાંઈ? આ હા, એમ ભગવાન આત્મા અનંત સુખનો અનંત ગુણનો સાગર એ મધબિંદુ ઉપર દ્રષ્ટિ પડતા એ ઉછળો પર્યાયમાં એને કોઈ રોકનાર છે નહીં. ઇન્દ્રિયો ઢીલી પડી જાઓ, ઉન્મત અવસ્થા થઈ જાઓ, જ્ઞાન પણ યાદગીરી ભૂલી જાય, ઇન્દ્રિયનું જ્ઞાન ભૂલી જાય. છતાં એની દશા જે ભરતી થઈ છે, સમ્યક દર્શનને જ્ઞાન સ્વરૂપની પ્રતીતને ભાન એને કોઈ રોકનાર નથી. જેની બધી ક્રિયાઓ અજ્ઞાનીની બધી ક્રિયાઓ મિથ્યા છે. હા હા હા, વિશિષ્ટ.